તારીખ 3/10/1981 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 58 અને 59 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17.
જાણે છે કે રાગ ચૈતન્ય પર્યાયમાં થાય છે, વિષય વિરોધ હોવા છતાં એક સાથે રહે છે. જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ઉપર છે. દ્રષ્ટિનું કાળ પોતાના સ્વરૂપમાં પોતાપણું કરવું એટલું જ છે, નિજ સ્વરૂપમાં નિજપણું કરવું એટલું જ દ્રષ્ટિનું કાળ છે. એનો વિષય એટલો મર્યાદિત છે કે એ સિવાયનો બીજા વિષયમાં નિપણું નથી, એ તો ગર્ભિતપણે છે, ખરેખર દ્રષ્ટિના વિષયમાં નથી. હું મારા સ્વરૂપે છું, પર સ્વરૂપે નથી, એ પર સ્વરૂપે નથી, એ પરખું દ્રષ્ટિમાં આવતું નથી. દ્રષ્ટિ માત્ર હસ્તીને સત્તાને એટલું સ્વીકાર કરે છે કે આ હું છું, આ હું, એટલું જ એનું કાર્ય છે. અને તે પણ નિર્વિકલ્પ અભેદપણે. તેથી રાગ છે એ તો અત્યંત ભિન્ન થયો, કેમ કે એમાં છે નહીં. દ્રષ્ટિનો જે વિષય ત્રિકાળ નિરાવરણ ચૈતન્ય સામાન, એવો જે દ્રષ્ટિનો વિષય, એ દ્રષ્ટિના વિષયમાં તો ક્યારે અનાદિ અનંત ક્યારે રાગ નથી. કોઈ કાળમાં ત્યાં રાગનો અવકાશ નથી, રાગ ઉત્પન્ન થતો તો નથી, પણ જ્યાં જે અવસ્થામાં ઉત્પન્ન થાય છે એ અવસ્થામાં ઉત્પન્ન થયેલો રાગ ત્યાં પહોંચી શકે, સ્પર્શી શકે, એની કોઈ જાણે પડે, કોઈ અસર પડે, એનો કોઈ પડછાયો પડે એવું પણ ત્યાં નથી. એવું જે નક્કોર આત્મદ્રવ છે એ તો રાગથી અત્યંત ભિન્ન છે, રાગથી અત્યંત ભિન્ન છે. એ પણ દ્રષ્ટિના વિષયને જ્ઞાનમાં લઈને જ્ઞાન નક્કી કરે છે. દ્રષ્ટિને કઈ જોવાનું નથી, એને તો પોતે પોતાપણે છે, બસ એટલે એનો વિષય એનું કાર્ય પૂરું થઈ ગયું. બીજું કાંઈ છે કે નહીં, આખું જગત છે કે નહીં, છે કે નથી, એ પ્રશ્ન એને માટે છે નહીં, એનો વિષય નથી. એના હોવાપણાનો કે એના નહીં હોવાપણાનો, બંનેમાંથી એક વિષય દ્રષ્ટિને નથી. દ્રષ્ટિ જે રીતે કામ કરે છે અથવા સુદ્ધાન ગુણનો કામ કરવાનો પરિણમવાનો જે પ્રકારનો સ્વભાવ છે, એ પ્રકારથી જોતા તો એ કાંઈ પોતાના સ્વરૂપ સિવાય અને તે પણ અભેદપણે પોતાને પોતા રૂપે પ્રતીત કરવા સિવાય, આ સિવાય કાંઈ કાર્ય જ નથી. પછી એને બીજાની પ્રતીતિ નથી, બીજું એનાથી ભિન્ન છે, એ તો કથન જ રાગની પ્રધાનતાનો છે. દ્રષ્ટિના વિષયમાં રાગની પ્રધાનતા, જ્ઞાનની પ્રધાનતાથી એ કથન છે. શું ભલે એ દ્રષ્ટિના વિષયની વાત ચાલે છે, પણ એ જ્ઞાન પ્રધાન કથન છે. જ્ઞાનીને દ્રષ્ટિ અપેક્ષાએ ચૈતન્યને રાગની અત્યંત ભિન્નતા ભાસે છે. જો એ પોતાના દ્રષ્ટિના વિષયને જુએ છે જ્ઞાનમાં, રાગને પણ જાણે છે જ્ઞાનમાં, તો એમ જુએ છે કે દ્રષ્ટિનો વિષય ત્રિકાળ છૂટો રહ્યો છે. અનંત સ્વભાવ અને એક સમયનો ક્ષણિક વિભાવ બે વચ્ચે તો ઘણું જુદાપણું છે, ભિન્નતા છે. એટલે ઘણું જુદાપણું છે, એને ક્યાંય મેળ ખાતો નથી. કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ દ્રવથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી ક્યાંય મેળ ખાતો નથી. રાગ એટલે રાગ, રાગનો પર અભિલાષ રૂપ પરિણામ જીવનો. હા ઠીક છે, ઠીક હતું. બુદ્ધિ અભિપ્રાય સહિતની હોય કે ઠીક અઠીકપણાનું પરિણમન અભિપ્રાય રહિતપણે હોય, એટલે કે દર્શનમો સહિતનો રાગ હોય કે દર્શનમો રહિત એકલો ચારિત્રમોનો રાગ હોય, કોઈ પણ રાગ, રાગ માત્રથી એ રાગ તત્વથી આશરૂપ તત્વ છે ને, અથવા બંધ તત્વ છે એમ કહો, એનાથી તદ્દન ભિન્નપણું, અત્યંત ભિન્નપણું ચૈતન્ય સ્વભાવનું છે. ચૈતન્ય એટલે ચૈતન્ય સ્વભાવ, એ ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ છે, એનાથી તદ્દન જુદાપણું છે. એક તો ચૈતન્ય સ્વભાવ સામાન્ય છે, પર્યાય તત્વરૂપ નથી, એ દ્રવ તત્વરૂપ છે. અને રાગ એ પર્યાય તત્વમાં છે, વિશેષ રૂપ છે. એક સામાન્ય સ્વરૂપ છે અને એક વિશેષ સ્વરૂપ છે. વિશેષ હોય તે સામાન્ય હોઈ શકે નહીં, સામાન્ય હોય તે વિશેષ હોઈ શકે નહીં. જો સામાન્ય પોતે વિશેષ રૂપે હોય અને વિશેષ પોતે સામાન્ય હોય, તો સામાન્ય વિશેષ એમ બે જુદી વાત રહી જઈ શકતી નથી. વળી વિશેષ હોવા ઉપરાંત રાગ તો વિભાવરૂપ છે અને ચૈતન્ય છે એ સ્વભાવરૂપ છે, એમાં પણ પરસ્પર વિરુદ્ધતા છે. ચૈતન્ય છે એ જીવના સ્વભાવરૂપ છે અને રાગ ભાવ છે એ પરિણામમાં વિશેષ ભાવમાં વિભાવરૂપ છે. તેથી પણ બંને વચ્ચે અત્યંત ભિન્નતા છે, જરા પણ અભિન્નપણું છે એમ નથી. કોઈ અપેક્ષાએ તો અભિન્નપણું ખરું કે નહીં એવી કોઈ અપેક્ષા આ બે વચ્ચે લાગુ પડતી નથી. જો કે તે જ્ઞાનમાં જાણે છે, આવી દ્રષ્ટિ જ્ઞાનીને છે ત્યારે પણ, અથવા ચૈતન્યને જ હું પણ અનુભવનાર જ્ઞાની અને ચૈતન્યને જ એકાંતે ઉપાસનાર જ્ઞાની, સ્વભાવની ઉપાદેયતા એવી જેની દ્રષ્ટિનું સ્વરૂપ છે એવો જ્ઞાની, એને રાગ જણાય છે. જ્ઞાનમાં રાગને એ જાણે છે, જો કે તે જ્ઞાનમાં જાણે છે, આવી દ્રષ્ટિના કાળમાં પણ જાણે છે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે. એ ચૈતન્ય પર્યાયનો જીવની પર્યાયનો વિભાવ છે, જીવની અવસ્થાનો રોગ છે એમ એ જાણે છે. એમ નથી જાણતા કે કર્મની પર્યાય છે, એમ કે એવો જ સદ્રશ ભાવ કર્મમાં છે. જે કોઈ કર્મનો ઉદય છે એનો જે વિપાક છે, ઉદયને વિપાક કહેવામાં આવે છે, ત્યારે એનો રસ વ્યક્ત થાય છે. રસ હતો તે વ્યક્ત થયો તેથી એને વિપાક કયો. જેમ ચણ્યાને શેકતા એમાં મીઠાશ આવી, પૂરો ચણ્યો શેકાતા મીઠાશ આવી એનો રસ વ્યક્ત થયો તો એ પાયકો એમ કહેવાય. એમ સત્તામાં પડેલા કર્મ, વળગેલા કર્મ, ભૂતકાળના રાગદ્વેષ મોહના ભાવ નિમિત્તે જે વળગેલા કર્મ છે એ જ્યારે ઉદય આવે છે એટલે શું થાય છે કે ત્યાંને ત્યાં એનું ક્ષેત્ર તો ત્યાંને ત્યાં હોય છે, જ્યાં એ બંધન પામેલા છે ત્યાંને ત્યાં એ ક્ષેત્રે, પણ ત્યાંને ત્યાં એનો રસનો વ્યક્તપણું એટલે રસ વિપાક કહે છે એને. ત્યારે એમાં રાગાદી ભાવ જેવો એના જીવમાં ભાવ છે એવો પણ ત્યાં સ્વાદ આવે, એનો સ્વાદ છે. એટલે મરચાની તીખાશ તીખાશ જ્ઞાનમાં જણાય છે કે આમાં આવો સ્વાદ છે, આ મરચું તીખું છે ને આ મરચું મોળું છે. એવું એ તુંગળ પરમાણુમાં વ્યક્ત ભાવ થાય છે એને પણ જળનું ભાવકર્મ કહેવામાં આવે છે. એ પણ શાસ્ત્રમાં આવે છે, એ જળનું ભાવકર્મ છે. જળ કર્મ દ્રવ કર્મ સામાન્યપણે સત્તામાં હોય ત્યારે એનો વિપાક થાય ત્યારે તે જળનું ભાવકર્મ, અને જીવના જીવની અવસ્થામાં ચારિત્ર ગુણ, જીવનો ચારિત્ર ગુણ વિકારરૂપ પરિણમે, સ્વભાવરૂપના પરિણમે અને વિકારરૂપ પરિણમે, ત્યારે એ જીવનો ભાવકર્મ છે. જ્યારે પોતે પોતાના સ્વભાવરૂપ પરિણમતો નથી ત્યારે એને પોતાના સ્વરૂપનો આશ્રય ભાવ હોતો નથી, ત્યારે એને પરાશ્રય ભાવ હોય છે. આશ્રય થવું એ તો એનું કાર્ય છે, ક્યાં સ્વાશ્રયપણું ક્યાં પરાશ્રયપણું, ત્રીજી તો કોઈ સ્થિતિનો અવકાશ નથી. તો પરાશ્રયપણે જ્યારે જીવ પરિણમે છે ત્યારે એને કર્મના ઉદયનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. બહારમાં ભલે કોઈ સ્પષ્ટ વિષય ન હોય એનો રાગનો, તો પણ એને રાગ થાય છે. રાગનો વિષય બહારમાં ન કર્મ પણ એ સંયોગ હોય ત્યારે જ રાગ થાય એવો કોઈ નિયમ નથી. બાહ્ય નિમિત્તની અનુપસ્થિતિમાં પણ રાગ થતો જોવામાં આવે છે. તે એમ સૂચવે છે કે અંદરમાં જે દ્રવ કર્મ છે એના આશ્રયમાં જીવ પરિણમ છે, એના આશ્રયમાં પરિણમતા એને રાગ થયો. જેવો રાગ થયો સામે તે પ્રકારનો ઉદય છે એમ ભગવાનના જ્ઞાનમાં પ્રત્યક્ષ આવે છે, જ્ઞાનીના જ્ઞાનમાં એમ પરોક્ષ આવે છે. બસ આટલો ફરક છે, પ્રત્યક્ષ પરોક્ષનો જ ફરક છે. એટલે તે એમ જાણે છે, જ્ઞાનમાં તે એમ જાણે છે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે. રાગ થાય છે તે જળની પર્યાયમાં થાય છે, તે જળ વિપાક છે. ચૈતન્યની પર્યાયમાં થાય છે તે ચૈતન્ય વિપાક છે, જીવનું ભાવ કર્મ છે. આમાં તો સમયસારમાં તો સ્પષ્ટ ગાથા છે. સંગ્ન અને અસંગ્ન બે પ્રકાર છે, મિથ્યાત્વ આદિ દોષ સંગ્ન અને અસંગ્ન. સંગ્ન એટલે જેમાં ચૈતન્ય વિભાવ છે તે સંગ્ન છે, જે જળના પર્યાયો છે તે અસંગ્ન છે. ઉત્તેરની ગાથામાં નવ તત્વ લીધા છે, કરનાર અને કરાવનાર, કરનાર અને કરાવનાર આવે છે પૂર્ણી ગાથામાં. પુણ્ય કરનાર અને પુણ્ય કરાવનાર, પાપ કરનાર અને પાપ કરાવનાર આવે છે પૂર્ણી ગાથામાં. સદૃશ ભાવે છે એટલે નામ એક છે અને બંને પદાર્થ ના તે પર્યાય છે, પણ સદૃશ ભાવે હોવાથી નામ બંને નો એક છે. જેમના લક્ષણ જીવ અજીવ પૂર્ણ પાપ આશ્રય સંવર નિરા બંધને મોક્ષ, તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીંપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. એ સામાન્ય અર્થ હવે અહીંથી શરૂ કરે છે કે ત્યાં વિકારી થવા યોગ્ય એ શબ્દ છે. બરાબર, ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર બે લીધા, કેમ કે જીવ અને અજીવ લીધા ને. ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. આશ્રય થવા યોગ્ય અને આશ્રય કરનાર એ બંને આશ્રય છે, એમ બંને બેમાં જીવ અને અજીવમાં. તેથી બંને જીવ અને અજીવ છે, આ સરવાળો માર્યો છે નવે તત્વનો. નવે તત્વમાં બંને જીવ છે ને બંને અજીવ છે. બંધ ભાવ જીવ પણ છે ને બંધ ભાવ અજીવ પણ છે. મોક્ષ ભાવ જીવ પણ છે ને મોક્ષ ભાવ અજીવ પણ છે. કર્મ છૂટ્યા તે અજીવનો મોક્ષ ભાવ, જીવ નિરાવરણ થયો જીવનો પર્યાય નિરાવરણ થયો તે જીવ ભાવ છે. સ્પષ્ટીકરણાત્મક છે, જોકે તો જ્ઞાનમાં જાણે છે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે. કેમ આ ખુલાસો કર્યો છે કે દ્રષ્ટિ અપેક્ષાના દ્રષ્ટિની મુખ્યતાવાળા, દ્રષ્ટિ અપેક્ષા એટલે દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી કેટલાક કથનોનો પ્રકાર એવો છે કે જીવના રાગભાવને અજીવને જર્ગ કહેવામાં સ્પષ્ટપણે આવ્યો છે. જ્યાં અજીવ અધિકાર છેલ્લી ગાથાઓ છે 66, 65, 66, 67, 68 ગાથાઓ, ત્યાં એને જળ કહ્યો છે, એ જળ ભાવ છે. અહીંયા પણ એ લીધો છે 75, 80 કર્તા કર્મ અધિકારમાં. ત્યાં તો વળી એમ લીધું છે કે જે રાગ છે તે રાગના આદિમાં મધ્યમાં અને અંતમાં કર્મની જ પ્રવર્તે છે, જળની જ પ્રવૃત્તિ છે, જીવની પ્રવૃત્તિ નથી. એવા સ્પષ્ટ શબ્દો બોલ્યા છે. એવું સ્પષ્ટ કહ્યું હોવા છતાં ખરેખર એમ નથી. ત્યાં તો નિષેધ કરવો છે, દ્રષ્ટિનું જોર વ્યક્ત કરવું છે, અથવા દ્રષ્ટિનો જે વિષય છે દ્રષ્ટિમાં એમાં દ્રષ્ટિ કાર્ય કરે ત્યારે એનો શું પ્રકાર છે એ બતાવવો છે, એમ સ્પષ્ટ કરવું છે. શું અપેક્ષા છે ત્યાં, કે જુઓ આ દ્રષ્ટિ કેવી ઉપાદેયતા કરે છે અને રાગના નિષેધને એનો પ્રકારની હદ શું છે. તેથી જીવનો રાગ જળ છે, જળનો પર્યાય છે એમ ત્યાં પણ જ્ઞાનીનું જ્ઞાન જાણતું નથી. આમ છે એટલું તો સ્પષ્ટ કર્યું કે જો કે જ્ઞાનમાં જાણે છે, જ્ઞાનમાં એટલે કોના જ્ઞાનમાં, સમ્યક જ્ઞાનમાં, સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાનમાં એમ જાણે છે એમ વાત લેવી છે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે. ચૈતન્યની પર્યાયમાં થતો રાગનો વિભાવ ભાવ એ જ્ઞાનની સમજણ હોવા છતાં એ પર છે ને જળ છે એવું કથનનું જોર આવે ત્યારે એ દ્રષ્ટિનો પરિણમનનો પ્રકાર જે અવર્ણનીય છે એને કથનચિત વર્ણનીય કરવા માટે છે. બાકી વસ્તુ સ્થિતિ એથી કઈ બદલતી નથી, વસ્તુ સ્થિતિ બદલતી નથી એટલે એ જોરને ઢીલું પાડવું એમ પણ કહેવા માંગતા નથી. આ વિષય થોડો નાજુક છે, દૂરદૃષ્ટિ પ્રકાશ તૈયાર કરતા આ બહુ વિચારો આવ્યા છે. સુબાનીજીનો એક પોઈન્ટ આવ્યો કે દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય ત્યારે એમાં કોઈ બીજી અપેક્ષા લગાડે છે એટલે જ્ઞાનની અપેક્ષા લગાડે છે ત્યારે અમને તો ખટકે છે એમ લીધું છે. અમકો તો એ ખટકતા હૈ એમ કે જ્ઞાન જ્ઞાન જે કાંઈ વસ્તુ સ્વરૂપને જાણે છે એ ગૌણ રાખવું છે. અહીંયા એ વખતે દ્રષ્ટિનું જોર જ્યારે છે બતાવવું છે ત્યારે જ્ઞાનની અપેક્ષા વચમાં નાખીને એ જોરને ઢીલા પાડવા જેવું થાય છે એથી અમને ખટકે છે એમ કરીને એ વિષયની અપેક્ષા પણ પોતે સ્પષ્ટ કરી છે. અહીંયા તો સમજણમાં કોઈ ભૂલ ન કરી બે છે એટલી વાત છે. એ તો એમના કથનમાં દ્રષ્ટિ પ્રધાનતાનો વિષય મુખ્ય છે. પછી થતું એવું કે ચર્ચા ચાલે ત્યારે બહુ જોરથી વાત આવે ત્યારે કોઈ સાંભળનારને એમ થઈ જાય સુગાનીજી આટલું બધું બોલે છે જોરથી દ્રષ્ટિના વિષયને સ્થાપે છે તો કોઈ કાંઈ એમના વિષયમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ન રહીએ એમ કે આ કઈ નિશ્ચયાભાસી તો નથી ને એ કોઈને ખોટી છાપ ન પડે એટલે કોઈ પછી એ વાત ચાલે તો એનો ખુલાસો કરે કે આ વાત ચાલી એ દ્રષ્ટિથી આમ છે એના બીજું પડખું બીજી અપેક્ષા એ આમ પણ છે એવું ચાલ્યા કરતો હતો એની સામે એક વાર બોલ્યા છે કે જ્યાં દ્રષ્ટિની અપેક્ષાથી જ્યાં જે વાતને જોરથી થાપવી છે ત્યાં કોઈ બીજી અપેક્ષા વચમાં બતાવે છે મને તો ખટકે છે એમ કીધું. કેમ કે એ તો અહીંયા તો સામાન્ય રીતે એવું ન સમજે કોઈ એવું તો કાંઈ છે નહીં એમ કે એ બતાવવાની આવશ્યકતા નથી એમ કરીને લઈ લીધું. એટલે એમાં તો ઓલી વાતને ઢીલી પાડવાનો કોઈ પ્રયાસ થાય છે એ વાત બહુ પસંદ નથી. જે વાત જોરથી કહેવી છે એને ઢીલી પાડવા અપેક્ષા બતાવીને ઢીલી પાડવી એ વાત ઠીક નથી લાગતી. એ થોડું નાજુક પ્રશ્ન એટલા માટે થઈ ગયો પુસ્તક તૈયાર કરતી વખતે કે આ તો એમના અભિપ્રાય વિરુદ્ધ ખૂબ હું કેટલા કૌંસ ભરવા પડે છે. ત્યારે પુસ્તક પ્રકાશન નો સમય હતો ત્યારે એમની સમાજમાં પ્રસિદ્ધિ નહોતી કે કઈ સ્થિતિએ છે હતા, એટલે એમના કથનો તો એમની રીતે ચર્ચામાં આવી ગયા. હવે લખાણની અંદર જો એનું સ્પષ્ટીકરણ કૌંસમાં ન આપીએ તો કોઈ એને બીજી રીતે ખેંચી જાય અને ઊંધી છાપ ઊભી થાય, કેમ કે એ તો એમની ઉપસ્થિતિમાં તો પોતે ખુલાસો કરે પણ એની એમની અનુપસ્થિતિમાં પુસ્તક તો રહી જવાનું છે. પુસ્તકનો જેના નિમિત્તેથી હું એ કાંઈ પુસ્તક જેટલું આયુષ બધાનું હતો નથી, એ ફક્ત સેંકડો વર્ષ હોઈ શકે છે, તો પાછળ શું ગેરસમજણ ઊભી થાય. કૌંસ નાખ મર્યા, કૌંસમાં અપેક્ષા ખુલ્લી કરી, એ અપેક્ષા ખુલ્લી કરી તો એક વાત તો એવી કરી કે આમાં કોઈ અપેક્ષા નાખે મને નથી પસંદ પડતો. એટલે એમના જ અભિપ્રાય વિરુદ્ધ એમના ગ્રંથની અંદર પ્રવૃત્તિ કરવી જેવું નાજુક પરિસ્થિતિ ઉભી. દૂસરી અપેક્ષા કા ટાંગ અડાકે, જેમ કોઈ માણસ હાલો જતો એને વચમાં કોઈ પગ નાખે તો ગુલોટીઓ ખાઈ જાય, એમ આ વાતને તમે ગુલોટીઓ ખવડાવી દો છો, પસંદ નહોતું કરતો. અહીંયા વચનામૃતમાં વિષયનું સ્પષ્ટીકરણ એકદમ છે કે ભલે દ્રષ્ટિમાં રાગનો વિષય જ નથી પણ છતાં દ્રષ્ટિના વિષયને એટલે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને રાગ બંને એક પદાર્થના અવયવો હોવા છતાં બંને વચ્ચે અત્યંત ભિન્નતા વાંચે છે જ્ઞાનમાં. દ્રષ્ટિનો વિષય છે અને રાગ છે, બંને વચ્ચે અત્યંત ભિન્નતા વાસે છે. કેમ કે દ્રષ્ટિનો વિષય અહીંયા દ્રષ્ટિની અપેક્ષાએ જોઈએ છીએ ત્યારે રાગની ગંધ પણ એના માંગ નથી. અનંતકાળ જીવની અવસ્થામાં રાગાંશ વર્તી રહ્યો હોવા છતાં એને એની જાણ પણ આવી નથી. એવું દ્રવ છે, દ્રવ સ્વભાવ છે, એ પોતાના સ્વરૂપે એક રૂપ કુટસ્થપણે પારિણામિક ભાવે રહેલું તત્વ છે. પણ સમજ્ઞાનમાં તે વખતે જો કે જ્ઞાનમાં તે જાણે છે, એની સમજણ બરાબર હોય છે કે રાગ છે એ જીવની અવસ્થામાં રોગ છે, રાગ છે તે રોગ છે. ભલે મોક્ષ માર્ગી જીવ હોય તો પણ મોક્ષ માર્ગી સાધક જીવની અવસ્થામાં ઉત્પન્ન થતો રાગ એના જ્ઞાનમાં ચૈતન્યની પર્યાય રૂપ જણાય છે અને એ રોગ રૂપ જણાય છે, સ્વભાવ રૂપ જણાતો નથી. એ વિભાવ છે, રોગ છે, પણ છે જીવની અવસ્થા, ચૈતન્યની અવસ્થા, જળની અવસ્થા નથી. શરીર ઉપર થયેલું ગુંગળું એ શરીરની અવસ્થા છે તો પણ એ મટાડવા લાયક છે, પંપાળીને મોટું કરવા લાયક નથી. એમ તો બરાબર છે, ભલે એ અવસ્થા તો શરીરની થઈ છે પણ એ મટાડવા નાશ કરવા લાયક છે. એમ રાગ છે, રોગ છે, ભલે ચૈતન્યની અવસ્થા છે તો પણ એ નાશ કરવા લાયક છે, એવું એની અંદર જ્ઞાન રહેલું છે. બહુ ચાલી ગયું એ. કેટલા વાગ્યા? એમ છે. હા, એક જ પર્યાયમાં, જે પર્યાય એક જ પર્યાયમાં દ્રષ્ટિ થાય છે, એક જ પર્યાયમાં જ્ઞાન થાય છે, એક જ પર્યાયમાં રાગ થાય છે. ગુણ વિભિન્ન છે. શ્રદ્ધાનું ગુણ શુદ્ધાત્માની પ્રતિકરૂપ પરિણમે છે. જ્ઞાન સપર પ્રકાશકપણે રાગને અને આત્માને બંને જાણને એક જાણતું પરિણમે છે, એકનું પરિણમે છે. અને ચારિત્ર ગુણ રાગ રૂપે પરિણમે છે. અંશે સર્વથા નહીં, અંશે વિતરાગતા રૂપે પરિણમે છે. એક જ પર્યાયમાં છે. અનંત ગુણનું પરિણમન છે ને, એક જીવનું અનંત ગુણનું પરિણમન એક સમયની અવસ્થામાં છે. અને જો રાગ ચૈતન્ય પર્યાયનો વિભાવ ન હોય તો તમામ સમસ્ત ઉપદેશ અસ્થાને છે. જો એકાંતે રાગ જો રાગ જડની પર્યાય સ્વરૂપ હોય અને જીવની પર્યાયમાં જ થતો ન હોય તો પછી ઉપદેશનો કોઈ સ્થાન જ રહેતો નથી, અસ્થાન છે. પછી ઉપદેશ કોના માટે? સ્વરૂપમાં તો નથી પણ અવસ્થામાં પણ નથી તો પછી રાગ તો રહી ગયો જડમાં. પછી એનો ઉપદેશ જડને દેવો ઘટે છે, જીવને નહીં. એમ છે. પર્યાયમાં એક સમયની પર્યાયમાં રાગનો અંશ પણ છે, વિતરાગતાનો અંશ પણ છે, જ્ઞાનનો પર્યાય પણ છે. સબર પ્રકાશક એટલે દ્રષ્ટિના વિષયને પણ જાણે છે જ્ઞાન, અને જ્ઞાન વર્તમાન અવસ્થામાં શુદ્ધિ અશુદ્ધિને પણ જાણે છે. જ્ઞાનનો વિષય તો બહુ બોળો છે. એ વર્તમાન એક સમયની અવસ્થામાં, જ્ઞાનની એક સમયની અવસ્થામાં સમ્યક જ્ઞાનમાં ત્રિકાળી આખો સ્વભાવ વિષય થાય છે. તે જ કાળે એને વર્તમાન પર્યાયાંશ પણ વિષય થાય છે. પર્યાયાંશમાં પોતે જ્ઞાન પણ પરિણમે છે, સંવેદન પણ પરિણમે છે, એ પણ વિષય થાય છે. જોડે રહેલો રાગાંશ છે એ પણ જણાય છે. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એમ કહી દીધું છે. વિતરાગતા થઈ છે એકનું પણ જણાય છે. વિતરાગતાને કોનો આશ્રય છે એ પણ જ્ઞાનમાં છે. રાગને કોનો આશ્રય છે એ પણ જ્ઞાનમાં છે. બધું એક સાથે છે. જ્ઞાનનો વિશે તો ઘણો બોલો છે. એ 58 છે. પર્યાયમાં સાધક જીવને રાગ સર્વથાન હોય તો એની દશા સિદ્ધ ગણવી જોઈએ. સાધક દશા ન ગણવી જોઈએ પણ સિદ્ધ દશા ગણવી જોઈએ. તેથી સાધકની અવસ્થામાં અવશ્ય રાગનું હોવાપણું છે, હૈયાતી છે. નહીતર સાધકને સિદ્ધ એવા અવસ્થા ભેદ નક્કી થઈ શકતા નથી. સાધક મુખ્યપણે પોતાના સ્વરૂપને સાધતો હોવાથી એને સાધક કહીએ, એની મુખ્ય વૃત્તિ છે. ગૌણપણે એ સિદ્ધ નહીં હોવાથી એની અવસ્થામાં બાધક તત્વ રાગાદી ભાવ છે, એ વગર કહે આવી જાય છે. ભલે એનું નામ સાધક હોય તો પણ એ સાધક વૃત્તિની મુખ્યતાથી એને સાધક એવું નામ આપ્યું છે. પણ એ સિદ્ધ નથી એમ સૂચવે છે કે બાધક પણ એની અવસ્થામાં મોજૂદ છે. જેતરે એને સિદ્ધ ગણવા જોઈએ એને સાધક કહી શકાય નહીં. ખુલાસો એટલા માટે છે ભાઈ એ પ્રશ્ન ઉઠા. જળનો બોલ આવે છે, રાગને જળ કહેવાય છે, રાગને પર તત્વ કહેવાય છે, પર કહેવાય છે. કર્મનો કર્મ સદૃશ ભાવ હોવાથી, પ્રકૃતિ સ્વભાવ એવો હોવાથી અને જળની પ્રકૃતિમાં દ્રષ્ટિની મુખ્યતાથી કહેવાના કથનો પણ ઢગલાબંધ મળે એવું છે. છતાં જ્ઞાનમાં જાણે છે, જ્ઞાની જ્ઞાનમાં જાણે છે કે એ ચૈતન્ય પર્યાયમાં થાય છે. મારો દોષ છે એમ એ પ્રમાણિકપણે બરાબર સમજે છે. દોષ મારો છે અને હું બીજાને માથે નાખું એ વાત અહીંયા છે. એ વાત રાખીને પછી એને સમજીને ગૌણ કરે છે. એની સમજમાં વિપરીતતા છે, ત્યાં તો દર્શન દ્રષ્ટિકોણ સમ્યક હોય એ વાત રહેતી નથી. બીજી રીતે લઈએ તો શાસ્ત્ર પદ્ધતિ એ વાત એમ છે કે જીવનો રાગ, ચૈતન્ય અવસ્થાનો રાગ એ અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. વ્યવહાર કહો, વ્યવહાર નહીં કહો, પર્યાયાશુદ નહીં કહો કે અશુદ્ધ નિશ્ચય કહો, ત્રણ એક નહીં છે. અહીંયા ત્રણે એક નહીં, આ ત્રણ નામ આપી શકાય છે. ત્યાં અશુદ્ધ નિશ્ચયથી પણ એને કહી શકાય, પર્યાયાર્થિક નહીંથી પણ કહી શકાય, ને વ્યવહાર નહીંથી પણ કહી શકાય કે જે રાગ જીવનો છે. પણ વ્યવહાર નહીંથી એવું અર્થઘટન કરી શકાય કે વ્યવહાર નહીંથી રાગ જીવનો છે એટલે ખરેખર જીવનો નથી, એનું નામ વ્યવહાર નહીં. ખરેખર એટલે શું કે ત્રિકાળી જે ખરેખર જીવનો સ્વરૂપ છે એ સ્વરૂપે ખરેખર જીવનો નથી, એ સ્વરૂપે જીવનો નથી. પણ એની જીવની પર્યાયમાં હોવાથી એને વ્યવહાર નહીં ના બદલે બીજા નામથી કહીએ કે નિશ્ચયથી તે જીવનો છે. પણ એ નિશ્ચયથી જીવનો હોવા છતાંય જીવના શુદ્ધ સ્વરૂપે નહીં હોવાથી અશુદ્ધ નિશ્ચય તે જીવનો છે, એમ સ્પષ્ટ છે. આ પંચાસ્તિકાયમાં આ વિષયે શાસ્ત્ર પદ્ધતિ એકદમ સ્પષ્ટ છે. એકવાર ગુરુદેવના પ્રવચનમાં એ વિષય એવી રીતે આવેલો કે જે કોઈ જીવને અશુદ્ધ નિશ્ચયથી જે રાગ જીવનો છે એમ ન સમજાય, અશુદ્ધ નિશ્ચય લીધો ત્યાં, એને શુદ્ધ નિશ્ચયનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એ સમજાય, એ બની શકતો નથી. ન્યાય શું લીધો એ ન્યાય છે કે જેને સ્થૂળ પણ પકડાય નહીં એને સૂક્ષ્મ ક્યાંથી પકડાશે, એ છે 59 નંબરનો વિષય છે. પરિણામ વિષય એક લીધો છે ત્યાં તો કે જેને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં જ્ઞાન કામ કરતું નથી, કારણ કે રાગાદી તો સ્થૂળ છે, તે જે પરિણામમાં સૂક્ષ્મતા છે એને તો ક્યાંથી પકડશે, અને પરિણામની સૂક્ષ્મતાથી તો જે દ્રવ સ્વભાવ છે એ અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, એને તો એ ક્યાંથી પકડશે, એમ ન્યાય વિચારે છે. એટલે એ રીતે પંચાસ્તિકાયમાં એ વિષય કે જેને અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય યથાસ્થિત પ્રણયપણે સમજણમાં ન હોય એટલે કે આગમનો વિષય છે આ તો, જે અધ્યાત્મનો વિષય નથી. રાગાદી ભાવ તો આગમનો વિષય છે. એ આગમના વિષયમાં વિપર્યાસ હોય, એ અધ્યાત્મના વિષયમાં અવિપર્યાસપણે હોય, એ વાત રહેતી. એક વાત ને બરાબર જાણ, દ્રવગુણ પર્યાય થી અને નૈમિષ્ય પ્રમાણ થી યથાસ્થિત એને સમજણમાં વિપરીતતા રહેતી હોય તો એને અવિપરીત એવું જે શુદ્ધ પરિણામ એ અંતર્મુખ થઈને આવતું નથી. હવે કેમ એમ થાય છે? બહુ એકદમ વૈજ્ઞાનિક વિષય છે આ તો. જીવનું જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર જ્યાં વિપર્યાસ વર્તે છે ત્યાં જ્ઞાનની અંદર વિપર્યાસ અને અવિપર્યાસ બે એક સાથે કેવી રીતે રહેશે? જ્ઞાન ચોખ્ખું હોય તો પદાર્થ જેમ છે તેમ જાણવું એવું જ્ઞાનનું કાર્ય છે. કેમ કે સામે જ્ઞેય છે ને, આ જ્ઞાન છે. દર્પણમાં તો જેવું હોય તેવું પ્રતિબિંબ પડે, બિંબ જેવું હોય તેવું પ્રતિબિંબ પડે. હવે પદાર્થ કાંઈક છે ને આને જ્ઞાનમાં જણાય છે કાંઈક પ્રકારે, એ જ્ઞાનનો વિપર્યાસ ઉભો હોય ત્યાં એનું એ પરિણામ અવિપરીતપણે શુદ્ધતાને પેદા કરે, ઉત્પન્ન કરે, એવું કોઈ રીતે બની શકતું? આવું જોઈએ સમયસર શાસ્ત્ર વિનય છે. શાસ્ત્ર અવિનય અને શાસ્ત્ર વિનય કોઈ કોઈ વાત સ્પષ્ટીકરણ કરી છે. આ તો બેંકીના વચનામૃત મંચાય છે, પણ આચાર્યના શાસ્ત્ર સમય સારા બી છે. અમૃતચંદ્ર આચાર્ય દોષિત આપતું હતું કે શાસ્ત્ર વિનય છે એટલે ગુરુનો, શાસ્ત્રનો અવિનય છે એટલે ગુરુનો અવિનય છે એમ છે. ગુરુનો અવિનય કરીને ગુરુની વાત સાંભળવા બેસવી, શાસ્ત્રનો અવિનય કરીને શાસ્ત્રની વાત સાંભળવા બેસવી, એ પરિણામે કદી. પહેલા હું તમને ગાળ આપી દઉં અને પછી એમ કહું કે મને કાંઈ શિખામણ આપો નથી. મને શિખામણ આપનાર એમ કહ્યું કે શિખામણ લેવાનું કોઈ લક્ષણ છે? મને ઘણી વાર એવું વિચાર કે 50 સાંભળનારો હોય તો 8ના ડંકે 50-50 હોય, 9ના ડંકે પણ 50-50. કોઈ વખત કોઈ ને કોઈ કારણ બને બીજો વિષય છે. કઈ ખ્યાલ તો રેગ્યુલર થાય એટલે રેગ્યુલરલી ઇરેગ્યુલર. એવું છે કે શાસ્ત્રનો એટલે ભગવાનની વાણીનો અવિનય. ભગવાનની વાણીની સ્તુતિ કરીએ પણ રોજ અવિનય કરીને રોજ સ્તુતિ કરીએ કોઈ વાર થાય તો મનમાં દુઃખ થાય. કોઈ વાર કારણ થાય, કારણ પડી જાય ને મળવું થાય તો દુઃખ થાય. આ આમાં અવિનય થાય છે એનું એને દુઃખ થાય. એ વસ્તુ જુદી છે. દુઃખ થાય એટલે એ પશ્ચાતાપનો પ્રકાર. એક દોષ થયો એનો પશ્ચાતાપને એનું દુઃખ ઊભું થાય. જીણામાં જીણો દ્રષ્ટિના વિષયમાં તત્વજ્ઞાનનો પ્રકાર, જગતમાં ગુરુદેવની કૃપાથી ગુરુદેવના સમાજમાં છે, બીજે તો કાંઈ આ વિષય છે નહીં. પરમ ઉપાદેય અને પરમ વિભૂત વિષય ત્યાં સ્થૂળ સમજણમાં આવા છબડા શાસ્ત્રનો વિનય ન રહે, આચાર્યનો વિનય ન રહે, ભગવાનની વાણીનો વિનય એટલે ભગવાનનો વિનય ન રહે, વાણીનો વિનય નહીં એટલે ભગવાનનો વિનય એ થઈ ગયો. ભલે ઉપર તબકે હળવી વાત દેખાય છે કે થઈ જાય મોડું કારણ થઈ જાય મોડું, એમાંથી વિષય ગંભીર છે. જેને કાંઈ પ્રાપ્ત કરવું છે એના માટે એની ઘણી કિંમત છે. એ વિચાર આવે છે અમારા પડોશની અંદર, અહીંયા એક ગલીમાં ભાઈ રહ્યો છે, રવિવારની રીતમાં આવું છું, 8 વાગે બરાબર એને એક્સેલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પહોંચવાનું હોય છે. એની આગળ એક બીજા ભાઈ હોય છે, એની અંદર રોલિંગ પણ છે, એ સ્ટીલ કાસ્ટમાં જાય છે. પણ 8નો ટાઈમ હોય એટલે 7:45 એક્ઝેક્ટ બે ભાઈઓ પસાર થતા હોય છે. મારે પણ લગભગ એ ટાઈમે નીકળવાનો સમય છે. હું જોઉં છું કે આને દન્યું કેટલાનું રોજનું, તો 600નો પગાર છે તો 20 રૂપિયાનું દન્યું, 20 રૂપિયાની કિંમતમાં 5 મિનિટ લેટ ન થાય, આ તો રોજની 20ની છે ને, તો રોજના 20 મળતા હોય કેટલી મળતા હોય એમાં 5 મિનિટ મોડી ન ચાલે, આ તો 20-30 રૂપિયા જેટલી કિંમત રહેતી નથી. એવી કહ્યું એને તો 8 કલાક ભરવા છે, અહીંયા તો 1 જ કલાક ભરવો છે, હવે ભાંગી નાખો 30 ના છે. એટલે શું છે કે એની અંદર કિંમત ઉડી ગઈ છે. જ્યાં એ વસ્તુ ખ્યાલમાં રહે છે ત્યાં એની 3 રૂપિયાની કિંમત નથી. 3 રૂપિયાની કિંમત આપતી નથી ને જગતનો સર્વોત્કૃષ્ટ વિષય સમજવાનો દાવો કરવો છે. બે વાતને મેળ ક્યાં છે? કોઈ ઠેકાને એનો મેળ ખાતો નથી. સમજણનો વિષય છે ને આપણે, જેટલું સમજણમાં કિંમત આવે એટલું કાર્ય થાય. 58 થયું, 59 જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે? શું છે જ્ઞાનની સ્થૂળતા અને સૂક્ષ્મતાનો વિષય? કે જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે એટલે રાગ દ્વેષ મોહના વિભાવ પરિણામો એ સ્થૂળ પરિણામો છે. ખાસ કરીને વિભાવ પરિણામોમાં પણ જે પાપના પરિણામ છે એ વધારે સ્થૂળ છે. સામાન્ય માણસને પણ ખબર પડે છે કે આ બરાબર નહીં. લૌકિક રીતિમાં પણ આ પાપના પરિણામ છે સારા નથી. શુભ કાર્યો અને અશુભ કાર્યની વહેંચણી તો જગતના સામાન્ય માણસોએ પણ કરી છે, સામાન્યમાં સામાન્ય માણસોએ પણ કરી છે. મુસલમાન પણ એમ કહે કે અમે હજ કરીને આવ્યા છીએ, અમે વ્યાજ ખાતા નથી. ભલે એને મોટું પાપ ગણે છે એ બીજો વિષય છે, પણ પાપ છે એ ઠીક નથી, એ સ્થૂળ પરિણામ છે એટલે ખ્યાલમાં આવ્યું છે. જીવોને ખ્યાલમાં આવવાનું કારણ પરિણામ નિષ્ફળતા છે. હવે જેને સ્થૂળ પરિણામને પકડવામાં પણ પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે? શું લેવું છે અહીંયા? કઈ સ્થિતિએ વાત કરવી છે કે મોક્ષ જીવને એમ સમજમાં આવ્યું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, રાગાદી અને દેહાદી સ્વરૂપ આત્મા નથી. આ તો વિષય એકદમ સમજમાં પહેલા તબક્કે આવે છે. તો પછી હું જો જ્ઞાન સ્વરૂપ છું તો હું એમ કેમ અનુભવ કરું છું કે હું મને રાગ થયો અને મને આ શરીર મારું છે એવું કેમ મને અનુભવ થાય છે? એમ જ્યાં એ જ્ઞાનની જાગૃતિમાં આવવા જાય છે ત્યાં એના પરિણામમાં જે કાંઈ પ્રકારો ભજે છે એ સ્થૂળ પ્રકારો હોવાથી જાગૃતિને લઈને એ જ્ઞાનમાં જણાવવા શરૂ થાય છે. જે એના શુભ શુભ પરિણામના દોષો રાગાદિ ભાવો એક અંધ માણસને કાંઈ ન જણાય એમ અજ્ઞાનની અંધતામાં બે ખ્યાલમાં એમને એ રાગના રસમાં એને જાણે જાણ્યા વિના ચાલ્યો જતો હતો, જાણ્યા વિના દોડતો હતો એવી જે સ્થિતિ હતી એમાં એ ફરક પડે છે. એટલે અહીંયા એમ કહે છે મેં કે જો કાંઈ તને જાગૃતિ હોય તો આ તો બધા વિભાવ પરિણામ તો બધા સ્થૂળ છે એ તને જણાવવા લાગશે. હવે એ જ ન જણાય એવી જ્યાં તારી સ્થિતિ છે, શુભાશુભ પરિણામ પણ ન જણાય એવી તારી સ્થિતિ છે, તો તે પરિણામમાં સૂક્ષ્મ દોષ થાય છે, તે પરિણામમાં જ્ઞાનાદિ ભાવનું શ્રદ્ધાનાદિનું પરિણમન સૂક્ષ્મ છે એ તને કેમ જણાશે? એમાં શું લેવું છે? સામાન્ય વિશેષ છે કે જે પરિણામનું સામાન્યપણું છે તે સૂક્ષ્મ છે અને પરિણામનું વિશેષપણું છે તે સ્થૂળ છે. એ જ્ઞાનની અપેક્ષા એ લઈએ તો જ્ઞેયાકાર જ્ઞાન તો સ્થૂળ જ્ઞાન છે અને જ્ઞાન 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 એવું જ્ઞાન સામાન્યપણું તે સૂક્ષ્મ છે. હવે તો બંને પરિણામનો વિષય છે. શ્રદ્ધાનમાં વિપરીત શ્રદ્ધાંત સ્થૂળ છે અને શ્રદ્ધાંત સામાન્ય તે સૂક્ષ્મ છે. કેમ કે શ્રદ્ધાંત છે કે નહીં ત્યાં? જો શ્રદ્ધાને પ્રેક્ટિકલી સમજવું હોય તો એને ઊંધા શ્રદ્ધાંતમાંથી શ્રદ્ધાંત શું એવું એનું સામાન્ય તત્વ એને સમજવું પડશે, તો એને શ્રદ્ધા સ્વભાવ શું તે સમજાશે. જ્ઞાનમાં પણ જ્ઞાન સામાન્ય પણ હું સમજો તો એને જ્ઞાન સ્વભાવ શું તે સમજાય. કેમ કે જ્યાં જ્યાં એને જ્ઞાનમાં વિપરીતતા થાય છે કે ઠંડી મને લાગે છે, ગરમી મને લાગે છે, રાગ મને થાય છે, ત્યાં જ્ઞાનનું જ અજ્ઞાનત્વ થાય છે. આવે છે માણું પ્રાણું ગાથામાં જ્ઞાનનું શીત ઉષ્ણ રૂપે નહીં થતો હોવા છતાં પણ જ્ઞાનનું અજ્ઞાનત્વ કરતો થતો. આવા શબ્દો વાપરા છે આચાર્ય. જ્ઞાનનું અજ્ઞાનત્વ થાય છે એનો અર્થ શું? કે પરિણામમાં પણ તને જે જ્યાં સ્થૂળ પરિણામ જાગૃતિના અભાવને લઈને પકડાતા નથી ત્યાં તું પરિણામમાં રહેલી આ રહેલી સૂક્ષ્મતાના સૂક્ષ્મ ભાવોને ક્યાંથી પકડીશ? આ એક બહુ સારો ન્યાય આપ્યો છે કે જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે એટલે કે એની જાગૃતિ નથી ત્યાં તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામને ક્યાંથી પકડે? જ્ઞાન છે ચારણી જેવો વિષય છે. જે ચારણીમાં ઝીણા દાણા નીચે પડતા નથી તે ચારણીમાં મોટા કાંકરા એ ચાળવા બેસે અને ચાળે છે ને ચારણીથી, તો ઝીણા દાણા હજી ઉતરતા નથી એને મોટા કાંકરા નીચે ચાળીને પાડવા છે એ વાત બની શકશે નહીં. અને તે જીવને જે જીવ સૂક્ષ્મ પરિણામ પકડે નહીં પછી દોષની અંદર પણ સૂક્ષ્મ દોષો છે એ પણ એને જણાય નહીં, પરિણામમાં પણ સૂક્ષ્મતા પરિણામની જણાય નહીં, તો તેને સ્વભાવ ક્યાંથી પકડાય? કેમ કે સ્વભાવ તો સામાન્ય સ્વરૂપે શક્તિ રૂપે રહેલું સૂક્ષ્મ તત્વ છે, અતિ સૂક્ષ્મ તત્વ છે, એ તો સ્વભાવ રૂપે રહેલું છે. દીવાસળીના તોપકામાં રહેલી અગ્નિને નક્કી કરવી છે, અગ્નિની ઝાડથી તું જો અગ્નિને ન સમજી શકતો હો તો પછી દિવાળીના તોપકામાં રહેલી અગ્નિનું જ્ઞાન તારણ તને કેવી રીતે થશે? એ તો કેવી રીતે થઈ શકે નહીં, એ વસ્તુ સૂક્ષ્મનો વિષય છે. તેને સૂક્ષ્મ પરિણામ જે પકડે નહીં તો સ્વભાવ તો ક્યાંથી પકડાય? કે કોઈ રીતે જીવને સ્વભાવનું ગ્રહણ થાય નહીં. બુદ્ધિવાળો હોય, શાસ્ત્રનો અભ્યાસ કરે, અરે અંગપૂર્વનો અભ્યાસ કરે, અને ઘણા પડખાઓમાં હજારો અપેક્ષાઓ અને વિવિક્ષાઓમાં લાખો ગમે એની બુદ્ધિ પ્રવૃત્તિનું કામ કરે, તેથી કાંઈ એને જ્ઞાનની સૂક્ષ્મતા છે એમ અહીંયા છે નહીં. કઈ રીતે વિષય લીધો છે, પરિણામથી વાત ઉપાડી છે. જ્ઞાન તો તેને કહીએ કે જે પોતાના હિત અહિતને સમજે. શાસ્ત્રના પુસ્તકીય જ્ઞાનને અહીંયા જ્ઞાન કહેતા નથી, કેમ કે પોતાનું હિત અહિત ન સમજે એને શું કહેવું? દ્રષ્ટાંત આવે છે ને, પંડિત નાવમાં મુસાફરી કરતા હતા, એમાં વળી તોફાન કરી છે, એમાં પંડિતે વાત શરૂ કરી અને તને ફલાણું વાંચ્યું છે, ફલાણું આવ્યું છે, ફલાણું આવડે છે. પંડિત કહેતા ગયા છે કે તારી આ નથી આવડતો, તારી તો અડધી જિંદગી નકામી ગઈ ગણાય, ફલાણું નથી આવડતો તો તારી પોણી જિંદગી નકામી ગઈ ગણાય. એમાં ઓલા કહ્યું કે પણ પંડિતજી સાહેબ તરતા આવડે છે કે નહીં? મને તો કાંઈ તરતા વરતા આવું, મેં તો આખો વાંચ્યા વાંચે જ કર્યું છે. તો કે આ તોફાન એવું છે, તરતા નહીં આવડ્યું હોય તો મારી તો અડધી પાણી ભૂલે ગઈ, પણ તમારી હમણાં આખી જશે, પાણીમાં ગઈ, હાથન પાણીમાં જશે. આ તો એવું છે કે વાંચે ઘણું પણ પોતાનું હિત અહિત ન સમજે, સમજે ઘણું એમ ગણાય પણ પોતાનું હિત અહિત ન સમજે. તો એને જે વાંચનમાં અને જે સાહિત્યમાં એકલો નિજ લક્ષ્ય વિષય નિરૂપિત કરવામાં આવ્યો છે, એ મૂળ મુદ્દાની વાત છોડી દીધી છે, પોતાનું લક્ષ્ય છોડી દીધું છે. એને સૂક્ષ્મ સ્વભાવ તો ક્યાંથી પકડાય? જ્ઞાનને સૂક્ષ્મ તીક્ષ્ણ કરીને સ્વભાવને પકડે તો ભેદ જ્ઞાન વિજ્ઞાન વિભાવથી થાય. ભેદ વિજ્ઞાનમાં તો સ્વભાવના ગ્રહણનો પ્રકાર છે, અને ત્યારે વિભાવથી છૂટા પડવાનું કામ થાય છે, એ રીતે ભેદ વિજ્ઞાન થાય છે. જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ તીક્ષ્ણ કરીને એમ દીધું છે, એનો અર્થ જ એ થાય છે કે પોતાના સ્વરૂપ લક્ષે સ્વલક્ષે અંદરમાં જાગૃતિ આવતા જ્ઞાન સૂક્ષ્મ થાય છે અને તીક્ષ્ણ થાય છે. બે વિશેષણ જુદા જુદા છે, સૂક્ષ્મ થાય છે અને તીક્ષ્ણ થાય છે, એટલે અણીદાર થાય છે, ઝીણું થાય છે, અને શિક્ષણ એટલે અણીદાર થાય છે, ટુ ધી પોઈન્ટ. એના પ્રયોજનના વિષયને ખપ્ત મહત્વ આપવું અને અપ્રયોજનભૂત વિષયને જ્ઞાનમાંથી ગૌણ કરી નાખવો, ઉપેક્ષિત કરી નાખવો, એવી તીક્ષ્ણતા જેનામાં છે. તીક્ષ્ણતામાં તો બીજો ખબર જ નીકળે છે, તીખાશનો ભાવ છે, તીખું જ્ઞાન છે. આ પ્રકૃતિ કોઈની તીખી હોય છે કે નહીં? ગરમ પ્રકૃતિની તીખી પ્રકૃતિ હોય છે. એમ અહીંયા પણ પોતાના સ્વકાર્યમાં જેની ઉગ્રતા છે એને તીક્ષ્ણતા કહેવામાં આવે છે. ક્રોધ થાય છે ત્યારે ઉગ્ર ગણવામાં આવે છે. અહીંયા અંદરમાં સ્વકાર્યનું જોર મારે છે ત્યારે પરિણામના પ્રકારને તીખો પ્રકાર તીક્ષ્ણ પ્રકાર કહેવામાં આવે છે. અને એ પોતાના સ્વભાવને જ્યાં ગ્રહણ કરે છે ત્યાં એને સૂક્ષ્મ સ્વભાવ હોવાથી સૂક્ષ્મતા સિવાય સ્વભાવને ગ્રહણ કરી શકાતો નથી. એ રીતે પોતાના જાગૃતપણામાં પરિણામને જ્ઞાનને સૂક્ષ્મ કરીને વળી ઉગ્રતામાં આવીને તીક્ષ્ણ કરીને અહીંયા બહુ યોગ્ય પરિસ્થિતિ ઊભી થઈ છે. એમ કહે જ્યાં સ્વભાવનું ગ્રહણ થાય છે ત્યાં જ્ઞાનની સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા અવશ્યપણે જેને સ્વભાવનું ગ્રહણ હોય એને હોય જ છે એમ બતાવવું છે. બીજો પ્રકાર એના પરિણામમાં હોઈ શકે એ રૂપે એ પ્રકારે જાય સ્વભાવને પકડ્યો. વિધિના વિષયમાં તો બહુ આ ગ્રંથની અંદર ચોખ્ખો છે, બહુ સાદી સાદી ભાષામાં પાછું એવી શાસ્ત્રીય પરિભાષાને એકદમ સાદી ભાષામાં આ રીતને આ વિધિપૂર્વક કાર્ય થાય છે. ભેદ વિજ્ઞાન આમ થાય છે એમ કહે. બીજી રીતે ભેદ વિજ્ઞાન થતું નથી અને તેથી બીજી રીતે આત્મહિત પણ થતું નથી એ સ્પષ્ટ થાય.